પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 402 અને 403 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 69 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન 753 નંબર છે, કૃષ્ણાવસ્થા. માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન જીવને યામો ઉજાવે છે, કલ્પના થાય એને અનુભવ તો છે નહીં, હવે ભક્તિ નથી. ભક્તિ તો સહજ એને ભાવ ભાષે તો ઉત્પન્ન થાય, ભાવ ભાષા વિના તો ભક્તિ ઉત્પન્ન થઈ શકતી નથી. એટલે એકનું જે અધ્યાત્મ સ્વરૂપ ચિંતન છે એ જીવને યામો ઉજાવે છે, એ પોતાની બુદ્ધિમાં આત્માની કલ્પના કરીને એક નવો વ્યામો દર્શન નો ગ્રહિત દર્શન દર્શન નો ઉત્પન્ન થાય છે. અને જીવોને શિષ્ટતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારી પણ ઉત્પન્ન કરે છે પોતાની નીતિ કલ્પના સાથે, અથવા ઉન્નત પ્રલાપ દેખાય બોલવું પ્રહલાપ એટલે બોલવું લાપ આલાપ પ્રહલાપ મહત પ્રહલાપ દેશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય, ભક્તિ સાથે આવી ગઈ. ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે જેથી શિષ્ટતા શિષ્ટાચારીપણે અને ઉન્નત પ્રહલાપતા થતા નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે. જે જીવની યોગ્યતા વિશેષ થાય, આત્મદશા બળવાન થાય, તો એને સ્વાભાવિક અધ્યાત્મની પ્રધાનતા આવે છે. અને આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે એટલે શિષ્ટતા આવી દેશો ઉત્પન્ન થતા નથી, અને ભક્તિ માર્ગ પ્રત્યે પણ વિગુપ્ત થતા નથી. કહેવા માગે છે કે પરલક્ષી ધારણાવાળા જીવને ધારણામાં લીધેલો જે આત્મા પરલક્ષ્ય એને એકનું આત્માનું ચિંતન રામો ઉપજાવે છે. અને તે રામો ઉપજવાનું કારણ કલ્પના થવાનું કારણ જ્ઞાનીને તો સહજપણે એને મુખ્ય એમને તો પોતાનો આત્મા મુખ્ય છે કે સહજપણે એને મુખ્ય અધ્યાત્મ ચિંતન હોય છે. એ જ્ઞાનીને આત્મદશા બળવાન થવાથી એને એ રામો ઉપજાવતું નથી, અને એને ભક્તિ ન હોય, જ્ઞાનીને ભક્તિ ન હોય એ કૃષ્ણ મહામુનિ લીધું ને એવું ભક્તિ લીધું નિરાજને લીધું એટલે ધ્યાનની જ્ઞાન માનનારા મહામુનિરાજ આવે છે. એવું પ્રતિક્રમણ કરીને એને દોષ કરીને કદી ઉત્પન્ન જ થાય માંડી દીધી કે જેના પરિણામે વિતરાગતા થઈને કેવળ જ્ઞાનનો આખો સાગર એવી શ્રેણી માંડી કે જેના પરિણામે વિતરાગતા થઈને કેવો જ્ઞાનનો આખો સાગર છે. અંદર એકાગ્રતાની ધારા શ્રેણ એટલે પરંપરા, પરિણામની જે પરંપરા છે એવી એકાગ્રતાને ઉત્કૃષ્ટ ધારા પ્રસ્તાવી કે જેના પરિણામે જેના ફળ સ્વરૂપે વિતરાગતાથીને કેવળ જ્ઞાનનો આખો સાગર છે. આ નિર્વિકલ્પ ધ્યાન છે, એવું નથી કે આમાં સ્વરૂપનું સ્વવિકલ્પ ચિંતન ચાલે છે. વાત કરતા કરતા એવા વિચારો પડી ગયા આત્માને કે કેવો જ્ઞાન થાય છે, વિચારથી આત્માના વિચારથી કેવળ જ્ઞાન થાય છે એ નિર્વિકલ્પ ધ્યાન છે. એકાગ્રતા ત્યાં ચંચલતા ચિંતનમાં થોડી થતા હતા, પણ હજી વિકલ્પ છે ત્યાં સુધી નિર્વિકલ્પ નથી, એ ચંચલતાનો એક પ્રકાર છે. ઓછી ચંચલતા વાળો ચંચલતાનો પ્રકાર છે, એ નિશ્ચિંચલતાનો પ્રકાર નથી. ત્યાં વિકલ્પ નો સદભાવ, સુક્ષ્મ વિકલ્પ નો પણ સદભાવ નથી, ઉત્પન્ન જ થતો નથી વિકલ્પ. વ્યાપી ગયો આત્મામાં, પ્રભુ છે પ્રભુ છે, અતિન્દ્રિય છે અને પ્રસરી ગયો. જ્યાં સુધી સવિકલ્પ સુક્ષ્મ ચિંતન છે ત્યાં સુધી ઉપયોગ ઇન્દ્રિય મન મનને ઇન્દ્રિયની એક જગ્યાએ અને જોડાણ છે, ત્યાં એ ઉપયોગ વ્યાપે વ્યાપકપણે અસંખ્ય પ્રદેશમાં વ્યાપેલો નથી. પ્રથમ પહેલામાં પહેલું નિર્વિકલ ધ્યાન સમ્યક દર્શનના કારણે સમ્યક દર્શન થયું તો કે તે આત્માને નિર્વિકલ ધ્યાન થયું એમ તો પ્રથમ, અને સીધો ઉપયોગ પરિણામમાં પ્રત્યક્ષ અતિન્દ્રિયપણે પોતાના સ્વરૂપનો અનંત ગુણનો આસ્વાદ આવ્યો એમ કહો, અનુભવ થયો એમ કહો, એ બધાની લીધી છે કે પ્રથમ શ્રદ્ધા ત્યારે કહેવામાં આવે છે, આવે છે એકાગ્રતા સાથે લીધી છે. અખંડ જ્ઞાન હું પુરુષાકાર નહીં, એસી પ્રથમ યથાર્થ શ્રદ્ધા જરૂરી કહી જાતી હૈ. એસી શ્રદ્ધા કે પ્રસાર કે સાથ ની લીનતા કા પ્રથમ આત્માનુભવ હોતા હૈ. પહેલો એકાગ્રતા ને સ્વરૂપ લીનતા નો આત્માનુભવ થાય ત્યારે એને શ્રદ્ધા થઈ એમ કહીએ, ત્યાં સુધી અમે આત્માને માનીએ છીએ. શાસ્ત્રમાં કહ્યો એવો જ આત્મા માનીએ છીએ, ગુરુએ કહ્યો એવો જ આત્મા માનીએ છીએ એમ શ્રદ્ધાન થયું, એ હું લાગુ પડતો હું. સત્રકાર કથામાં એવી કે હું આવો આત્મા છું એવા આત્મજ્ઞાન પૂર્વક ઉત્પન્ન થયેલી જે પ્રતીતિ એક શ્રદ્ધાની જ્ઞાન થતા આત્મા આત્મામાં લીન થવા સમર્થ થયો, કીધું છે ને ત્યાં એકાદ થવા સમર્થ થયો એવો સમજવાય પ્રશ્ન. એવા પરિણામ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના થતા એને પ્રથમ સમ્યક દર્શન સમ્ય જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ ધર્મ પ્રગટ થયો એમ કહેવામાં આવે. આ ધર્મ છે, પછી નામ ભલે એને જૈન ધર્મ આપો, નામ એને આત્મધર્મ આપો, પણ આ ધર્મ છે. આ સિવાય કોઈ ધર્મના પરિણામ બીજી રીતે કલ્પનામાં લેવા જેવા બની શકે. અહીંયા તો કેવળ જ્ઞાન દશા ઉત્પન્ન થાય છે એનું કોઈ શાસ્ત્રોમાંથી વર્ણન ચાલે છે એમના દેખાય કે છેક શ્રેણી માંડી દીધી કે જેના પરિણામે વિતરાગતા થઈ અને કેવળ જ્ઞાનનો આખો સાગર અંદરમાં જે જ્ઞાન ભંડાર ભર્યો હતો જ્ઞાનનો બેહદ સાગર ભરેલો હતો એ પરિપૂર્ણપણે વ્યક્ત થયો ઉછાળો મારીને બહાર આવ્યો કેવળ જ્ઞાનનો સાગર ઉછાળો મારીને બહાર આવ્યો અંતર્મુખતા તો ઘણી વારથી હતી પણ આ અંતર્મુખતા તો છેલ્લામાં છેલ્લી કોટીની છે એ પહેલા નિર્વિકલ્પ શુદ્ધોપયોગની દિશા તો અનેક વાર થઈ ચૂકી હતી પણ તે નીચેની કક્ષાની એકાગ્રતા હતી અંતર્મુખતા તો ઘણી વાર થઈ હતી પણ આ અંતર્મુખતા તો છેલ્લામાં છેલ્લીની કોટીની જે કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી શુક્લ ધ્યાનની દિશા એકાગ્રતા એ છેલ્લામાં છેલ્લી કોટીની છે આત્મા સાથે પર્યાય એવી જોડાઈ ગઈ કે ઉપયોગ અંદર ગયો તે ગયો જ પાછો કદી બહાર જ અહીંયા આવ્યો એવી એકાગ્રતા છેલ્લી ભેદની થઈ કે પછી એ એકાગ્રતા મટે અને ફરીને રાગ આવે અથવા અસ્થિરતા આવે એ પ્રસંગ રહેતો તેના દ્રષ્ટાંતે ફેંકાઈ ગયેલો ડાળીઓ પછી ઉડતો નથી માખણમાંથી ઘી થઈ ગયું ગરમ થઈને એટલી હદે પછી એનું માખણ થાય એ પર્યાય ફરી તો ફરી પછી એ પર્યાય પાછી ફરી શકે એ પરિસ્થિતિ થઈ શકે કોને પણ પ્રથમ સમ્યક દર્શન અને વેદજ્ઞાન થતા જાણ્યું હતું કે આ મારા કુટુંબી આ જગતના જીવો છે શું જાણ્યું આ જગતના પરિભ્રમણ કરતા જીવો છે હજી કુટુંબમાં રહેલા સંસારમાં પરિભ્રમણ કરનારા જીવો છે એમાં કોઈ મારા કુટુંબી બરાબર છે કેવળ જ્ઞાન થતા શું દેખાય એમાં જગતના જીવો છે એની દેખા થાય ને દીક્ષા અંગીકાર કરે અને શ્રાવકોને વંદના કરવા આવે એવું બને કે એના ભૂતકાળના કહેવાતા કુટુંબીઓ છે નહીં ખરેખર કહેવાતા વ્યવહારે એ પણ એને વંદના કરવા તો એક સાથે અનેક માણસો વંદના કરે છે એમાં આ મારા કુટુંબી છે એમ મુનિને દેખાતું એકનું મમત્વ હોય અને મુનિ દશા થઈ હોય એમ છે અત્યારે બધી પરિસ્થિતિ જુદી છે અત્યારે તો ઘણી ગડબડ છે પૈસા મોકલાવે એમ કોઈ રડવા જાય પરદેશ બચે પછી ત્યાં મોકલે ત્યાં સુધી પરિસ્થિતિ એને મારા પણ દેખાતું નથી એના જ્ઞાનમાં એ જગતનો જીવ દેખાય આ મારો છે એમ દેખાતું વિષ્ણુ તો નહીં આ શિષ્ય મારો નથી આ ભક્ત મારી ભક્તિ કરે છે તે મારો ભક્ત છે અને બીજા મારી ભક્તિ નથી કરતા તે મારા ભક્ત નથી હે સર્વજ્ઞ વિચાર આપે કદી આ મારો શિષ્ય છે એમ જોયું નથી પછી કુટુંબ ને ક્યાંથી જીતું? એની ભક્તિ કરનાર ને આ મારો ભક્ત છે એમ જોયું નથી. મધ્યસ્થતા ક્યારથી આવે છે? કેટલી મધ્યસ્થતા પાડવી? જેમ છે તેમ દ્રવ્ય ભાવ નું જ્ઞાન થાય. નિર્મળ જ્ઞાન માં તો દ્રવ્ય ને ભાવ જીવા જે, ભાવ જીવા જે, દ્રવ્ય એનું જેમ છે તેમ જ્ઞાન. એમાં મારા છે તેથી સારા છે એ પ્રશ્ન તો પ્રથમ થી જ ચાલ્યો. સંપ્રદાય વાળા ને એવું છે, આ મારો સંપ્રદાય છે એટલે સારો. આપણામાં શું નથી કે આપણે બીજા સંપ્રદાયમાં જવું? આપણા સંપ્રદાયમાં ઘણું 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 ઊંચી ઊંચામાં ઊંચી છે. મારું કે સારું એ તો બધા જ કરી રહ્યા છે, પણ જે સારું તે જ મારું, એટલું જ મારું. એમ ગુણની અભિલાષા વાળા, ગુણની પ્રાપ્તિ વાળા જીવોને તો જ્યાં ગુણવાન પણ હોય ત્યાં એનું બહુમાન આવે છે. શરૂઆત થી ને પેલા અમારા દુકાને આડતિયા હતા, હું અર્જનતાણ અમારે જૈનમાં છે ને, આપણે કઈ ખબર નથી. અમારે જૈનમાં કે નમો અર્યંતાણ છે ગુણવાચક છે ને વ્યક્તિવાચક નથી. કોઈ એક વ્યક્તિને નમસ્કાર નથી કર્યા. એ અર્યંત દશામાં જે સર્વ આત્માના ગુણો વિકાસ પામ્યા છે ને, શુદ્ધ નિર્મળ દશા થઈ નિર્દોષ દશા, એવા આત્માને નમસ્કાર એમ કહે. એમ વાત બહુ સારી, આ વાત સારી છે ને તે બી લાગ્યું. તો વાત ગુણને નમસ્કાર કર્યા છે, ફલાણે વ્યક્તિને એમ વાત નથી. કહે છે કે છેલ્લી હદની જે એકાગ્રતાની દશા થઈ, તે દશા આત્મા સાથે એવી જોડાઈ ગઈ કે એ શુદ્ધો ઉપયોગ અંતર્મુખ થઈને અંદરમાં ગયો તે ગયો, બસ ખલાસ. હવે પાછો વળશે એ પહેલા અનેક વાર શુદ્ધો ઉપયોગ થયો હતો, ધ્યાન લાગેલું હતું આત્માનું, પણ નીચલી કક્ષામાં એ ધ્યાન છૂટીને પાછું સ્વવિકલ્પ દશા, રાગની દશાની ઉત્પત્તિ થઈ આવે છે. એ પરિસ્થિતિ હવે શુક્લ ધ્યાનની શ્રેણીમાં ઉત્પન્ન થયેલી એકાગ્રતા મારે જોઈ નથી. પાછો કદી બહાર જ ન આવ્યો. જેવો ચૈતન્ય પદાર્થને જ્ઞાનમાં જાણ્યો હતો તેવો જ તેને પર્યાયમાં પ્રસિદ્ધ કરી દીધો. અનંત ચતુષ્ટય મંડિત, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ વિધિ, એ જેવો ચૈતન્ય પદાર્થ જ્ઞાનમાં જાણ્યો હતો, અનુભવમાં આવતો હતો, એવી જ દશા અનંત ચતુષ્ટય સ્વરૂપ અહીંયા કેવળ જ્ઞાન થતા પ્રસિદ્ધ કરી લીધી. હવે એ દશામાં ફેર પડતો એ ભગવાન પછી કઈ જન્મ મરણ કરે, જન્મ મરણ થવા એ તો પૂર્વ કર્મ નું ફળ છે. જેને પૂર્વ કર્મ ક્ષય કર્યા છે એને પછી કર્મ નું ફળ ભોગવવું બાકી રહે, ઉદય ન આવે ને ફળ ભોગવવાનું બાકી રહે. જગત નો આજે મોટો સમય છે, આ તો થોડા રહી ગયા. જન્મ મરણ ભગવાન ને ન હોય એમ માનનારા થોડા રહી ગયા, ને ઓલા જાજા રહી ગયા. થોડાની કિંમત વધારે કે જાજાની?
400 ને 2 400 ને 3 જેમ પૂનમ ના પૂર્ણચંદ્ર ના યુગે ભરતી આવે છે તેમ મુનિરાજ ને પૂર્ણ ચૈતન્ય ચંદ્ર ના એકાગ્ર અવલોકન થી આત્મ સમુદ્ર માં ભરતી આવે છે, વૈરાગ્ય ની ભરતી આવે છે, આનંદ ની ભરતી આવે છે, સર્વગુણ પર્યાય ની યથાસંભવ ભક્તિ આવે છે, મુનિ દશા છે એમાં જે અંદર માંથી આત્મા ઉછળી ઉછળી ને અનુભવમાં આવે છે, જે અનુભવના ઉછાળા પાસે મુનિરાજ શરીરનું ભાન ભૂલી જાય, શરીરનું ભાન ભૂલી અંદર માંથી આત્મા ઉછળી ઉછળી ને અનુભવમાં આવે છે, જે અનુભવના ઉછાળા પાસે મુનિરાજ શરીરનું ભાન ભૂલી જાય, શરીરનું ભાન ભૂલી ગયા છે, અરે ઉપયોગ શરીરમાં જાતો નથી, ભાન તો નથી પણ ઉપયોગ પણ શરીરમાં જાતો, રોગ થાય, મુનિ દિશામાં વેદના થાય, મુનિરાજ અંદરમાં આનંદની ભરતીમાં આવે છે, એ રોગની વેદનામાં મુનિ ખેંચાતા નથી, મુનિ ખેંચાતા નથી અને ખેડાતા પણ નથી, આમ આવી મુનિ દેખા છે, આમ આવે છે. સનત કુમાર ચક્રવર્તી કોઈ છે નાની ઉંમરમાં દીક્ષા અંગીકાર કરવા માટે એમની માતાની રજા માગે છે. બેટા, ત્યાં કદી પ્રતિકૂળતા જોઈ નથી, અનુભવી નથી આ જીવનમાં, વળી જંગલની અંદર રહેતા રોગ વગેરે થાય કોણ ઉપચાર કરે, કોણ સેવા શુશ્રૂષા કરે, કોણ આ બધું કરશે, નિશાય દશામાં શું થાય તારું, દ્રષ્ટાંત આપે છે. આ જંગલમાં હરણીઓ માંદું પીડ્યું હોય, અહીંયા ટેલિફોન કરીને ડાક્ટર ને બોલાવે, ત્યાં કોને બોલાવતા કહે છે કે જેમ એને એ પરિસ્થિતિ નથી તો એથી શું એ કઈ જીવ નથી, એ પણ જીવ છે, એની કદી ચિંતા કરી છે અને એની કરે તો કેટલા ની કરે ને કેવી રીતે કરે, બસ હું પણ જગત નો જીવ છું અને હું સ્વરૂપ સાધન કરવા અર્થે જાઉં છું, ક્યાંય પ્રતિકૂળતાઓ પ્રતિકૂળતા તરીકે રહેવાની નથી, એ તો જ્ઞાન નું જ્ઞેય થઈ જાય છે, એ પ્રતિકૂળતા તરીકે દેખાતી જ નથી, અનુકૂળતા અને પ્રતિકૂળતા એવા જે રાગ અને દ્વેષના બે વિષયો છે, એ વિષય ખલાસ થાય છે, ત્યાં તો રાગ દ્વેષ ખલાસ થાય છે તો રાગ દ્વેષ નો વિષય પણ ખલાસ થાય છે, એટલે કે એ ભલે રોગાદી ઉત્પન્ન થાય પણ એ દ્વેષ નો વિષય બનતી નથી, કેમ કે દ્વેષ નથી તો દ્વેષ નો વિષય પણ એ એ જ્ઞાન નો જ્ઞેયરૂપ વિષય થાય છે, અણગમારૂપ દ્વેષ નો વિષય થતો. જેમ પૂનમ ના પૂર્ણચંદ્ર ના યુગે સમુદ્રમાં ભરતી આવે છે, પૂનમ ની રાત હોય અજવાળી તો સમુદ્ર ઉછાળા મારે છે, તેમ એવી એકેય પૂનમ ન હોય, એવી એકેય પૂનમ ન હોય કે પૂનમ ની ભરતી સમુદ્રમાં આવે નહીં, આજ વાદળા બહુ છે એટલે નહીં આવે એમ છે. એને વાદળા નથી નડતા, કુદરતી જે ક્રમ છે એને જોડવામાં આવ્યો. ચંદ્ર કઈ ભરતી લાવતો નથી, જો ચંદ્ર ભરતી લાવે તો વાદળા ઘનઘોર હોય તો આયા પછી એનો પ્રકાશ સ્થાન નહીં પડે ને પાણી ઉપર, તો એને ભરતી ના આવે એમ છે. સમુદ્રના મધ્ય બિંદુ માંથી ભરતી આવે છે, ક્યાંથી પાણી વધીને આવે છે એનું કોઈ હજી મીટર હાથમાં કોઈને આવ્યું નથી છે. બધી જગ્યાએ પાણી ક્યાંથી વીધું? આવું કરોડો અબજો ટન પાણી વગર વરસાદે ભર ઉનાળે 118 ડિગ્રી ના તડકામાં આ ભરતી ક્યાંથી? ભરતી અંદર થી આવેલી છે, બહાર થી આવેલી. અને સેંકડો નદીઓના બે કાંઠે ભર ચોમાસે પાણી ઠલવાય અને 12 મેઘ વરસે આકાશમાંથી, તો પણ સમુદ્રમાં એને લઈને ભરતી આવે? બહાર નું પાણી ગમે એટલું આવે, એને લઈને એને ભર બધું સમાઈ જાય અંદર. અબજો ટન પાણી એક સેકન્ડે આવે એટલી સેંકડો નદીઓ 12 મેઘ વરસતા હોય, છતાં એને લઈને ભરતી આવે ને. ઓટ થતો હોય તો ઓટ જ થાય, પાછા એકનું પાણી આવતું હોય ને ઓટ થાય, ઓટના સમયે એ બધું અંદર માં સમાઈ જાય છે. એ કુદરતી પરિસ્થિતિ છે, એમાં કોઈ બાહ્ય સાધન કામમાં આવતું નથી. વિજ્ઞાનીઓ હજી સમજી શકતા નથી, ફેરફાર તો કરે છે દીકરા, હજી તો સમજી શકતા નથી. વસ્તુના સ્વભાવને વર્તમાન વિજ્ઞાન કેટલું સમજે છે, ઘણા વર્ષ પહેલા થયા. એ તમારે જૈનમાં પરમાણુની વાત છે તો પછી અત્યારે એટમ બોમ સુઈ જોઈ આગળ વધી ગયા કે નહીં જૈન કરતા? ભાઈ જૈનમાં જે પરમાણુનું જ્ઞાન છે એની પાસે વર્તમાન જે વિજ્ઞાનનો વિકાસ છે એ કોઈ ભાષાના વિકાસમાં કક્ખા બારખડીને શીખવા જેટલો છે. આખું જે પરમાણુનું વિજ્ઞાન છે એની પાસે વર્તમાન વિજ્ઞાન છે ABC ઓફ ધી હોલ સાયન્સ, આખું જે વિજ્ઞાન છે એની હજી કક્કો બારખડી છે, એમાં કીથી વધારે કાંઈ છે. કેમ કે આ તો અનંત ગુણ કયા છે, ઓલા તો આંગળીને વેઢે ગણાય એટલા, ચોપડીમાં લખાય એટલા ગુણ જાણે ને તે પણ પૂરા નહીં. કેટલા ગુણ જાણે ને તે પણ એનું પૂરું સ્વરૂપ નહીં. હવે એને એ લોકો જ્ઞાન માને છે, ઘણું જ્ઞાન બધી ગયું. ભાઈ એ જ્ઞાન છે, જેમ પૂનમના ચરણ પૂર્ણચંદ્રના યોગે સમુદ્રમાં ભરતી આવે છે, ઉછળે છે સમુદ્ર, તેમ મુનિરાજને આત્મા જે પરિપૂર્ણ ચૈતન્ય ચંદ્ર છે, આત્મા શીતળ સ્વભાવી છે ને, ચંદ્ર શીતળ સ્વભાવી છે, ચૈતન્ય ચંદ્ર જે આત્મા છે પરિપૂર્ણ સ્વરૂપે, તેના એકાગ્ર અવલોકનથી, એને એકાગ્રતાના અનુભવથી, અવલોકન એટલે એ અનુભવ લેવો, એકાગ્રતારૂપ અનુભવથી આત્મસમુદ્રમાં ભરતી આવે છે. આત્મારૂપી સમુદ્રમાં એની અવસ્થામાં ભરતી આવે છે, પૂરો વિકાસ થાય છે અવસ્થાનો, એમાં વૈરાગ્યની પણ ભરતી છે, એમાં આનંદની પણ ભરતી છે. અનંત પદાર્થો કેવળ જ્ઞાનમાં જણાય, સમસ્ત પદાર્થો કેવળ જ્ઞાનમાં જણાય, છતાં કોઈ પદાર્થની અપેક્ષા ન થાય. ઇન્દ્ર આવીને નમસ્કાર કરે છતાં ઇન્દ્રપદની અપેક્ષા ન થાય, પણ ક્યાંથી થાય એ પ્રશ્ન છે. ઇન્દ્ર પોતે સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર તો ઇન્દ્રપદને દુઃખનું નિમિત્ત માને છે, તો એની અપેક્ષા થવાનો પ્રશ્ન રહેતો નથી. જગતના પદાર્થની અપેક્ષા કરવું ભાવ તે દુઃખ ભાવ છે, ઉપેક્ષારૂપ વૈરાગ્ય ભાવ તે સુખ ભાવ છે. તો એ જણાય પછી અપેક્ષા કરીને દુઃખ થવું એ સંપૂર્ણ વિતરાગ દશામાં કદી ઉત્પન્ન થતું નથી. તો સંપૂર્ણ વિતરાગ દશા છે. હા, સમ્યક દ્રષ્ટિ જાણે છે કાગ વિશ્વ, કાગડાની વિસ્તાર સમાન તો સમ્યક દ્રષ્ટિ જાણે. તો મુનિની વાત ચાલે છે, મુનિ સમ્યક દ્રષ્ટિ તો પહેલા થયા છે, પછી એ જ વિતરાગ દશાની વૃદ્ધિ થતા મુનિ દશા આવે છે, ઉત્પન્ન થઈ છે, એમાં એટલો વૈરાગ્ય છે કે વંદે ચક્રી તથાપિ નમળે માનજો. રિદ્ધિ સિદ્ધિ ઉત્પન્ન થાય, દે જાય પણ માયા થાય ને રોમમાં, અને પ્રગટ સિદ્ધિ થાય તો એનું નિદાન એટલે વાંછા ઈચ્છા એને ઉત્પન્ન થતી. થૂંકે ત્યાં પથ્થર સોનું થાય, જો થૂંકે કોઈ પથ્થર ઉપર તો એ પથ્થરનું સોનું એવી લબ્ધિ સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ એની નિદાન બુદ્ધિ મુનિને થતી. ખબર એનું હોય ને, ખબર હોય તો એને ધૂળની જેટલી જ કિંમત સમજે છે, સોનાની કિંમત ને ધૂળની કિંમતમાં મુનિને ફેર છે. વાણિયા ભૂલ્યા છે એ બધું. ગૌતમ સ્વામીની લબ્ધિ ગૌતમ સ્વામીએ ઉપેક્ષિત કરીને ત્યાગી, લબ્ધિને અંગીકાર કરી નથી એમણે છોડી. કેમ છોડી? તો છોડવા યોગ્ય ને ત્યાગવા યોગ્ય હતી તેથી છોડીને ત્યાગી છે. અને તે ગ્રહણ કરવા યોગ્ય ક્યાંથી માની? તો ગૌતમ સ્વામી કરતા તારું કાર્ય વિપરીત થયું. તું ગૌતમ સ્વામીને માનતો નથી, પણ એના નામથી એની લબ્ધિને એની લબ્ધિને તું માને છો, ગૌતમ સ્વામીને માનતો એમને લબ્ધિ જે પ્રાપ્ત કરી, કેવળ જ્ઞાનની લબ્ધિ પ્રાપ્ત કરી, એ લબ્ધિ મને હજુ એમ એના બદલે આ બારમા પુણ્યની લબ્ધિને દુકાન માંડી છે. પહેલા તો એ પરિસ્થિતિ હતી, રાજાઓ શ્રીમંતો દરેક કાર્યમાં નિર્દોષતાને અર્થે અર્યંતોને ગણધરોને આચાર્યોને એને સ્મરણ કરે. એનું સ્મરણ કરવા પાછળ એ કારણ હતું કે પોતે કોઈ પણ કાર્ય કરે છે, જગતના કાર્ય તો બધા રાગ દ્વેષ વાળા દોષિત પરિણામ છે. એ દોષિત પરિણામમાં પ્રથમથી તીવ્રતા ન આવે. પોતે રાગી હોવાથી તે કાર્યોમાં પ્રવર્તે છે, છતાં તે કાર્યોમાં પ્રવર્તવાનો અભિપ્રાય નથી, અને તીવ્રતા ન આવે એટલે પ્રથમ જ નિર્દોષ પુરુષોને એનું સ્મરણ કરે છે. એવી એક શૈલી હતી, ગુણ પ્રાપ્ત કરવા અર્થે એવી એક શૈલી હતી. એ આખી લાઈન ફરી ગઈ. એના બદલે લબ્ધિ ને રિદ્ધિ ને સિદ્ધિ ને એ બધું યાદ કરવા લાગી ગયા. એ વિપર્યાસ આવ્યો. મુનિરાજને વૈરાગ્યની ભરતી આવે છે, આખા જગતથી ઉદાસ થઈને જંગલમાં રહે છે, એ વૈરાગ્યની ભરતીને કારણે છે. જગતના કોઈ જીવની કોઈ પરમાણુની આ જગત માંથી મુનિરાજને કઈ જોતું નથી, કઈ જોતું જ નથી. એવા થઈ ગયા છે વૈરાગ વૈરાગ વૈરાગ. વૈરાગ ની મૂર્તિ છે મુનિરાજ, છે વૈરાગ ની મૂર્તિ. એને જોનાર ને વૈરાગ ઉપજે એવા મુનિ હોય છે. મુનિ ના દર્શન કરે, મુનિરાજ ના દર્શન કરનાર ને વૈરાગ ઉપજે. જગત ના વિષયો થી એની વૃત્તિ પાછી વળે. જેના દર્શન કરતા જગતના પાંચ ઇન્દ્રિયના વિષયોથી વૃત્તિ પાછી વળે એવા વિતરાગી બની આવે છે. કેમ કે અંદરમાં વૈરાગ્યની ભરતી આવે છે, આનંદની ભરતી આવે છે, શાંતિની ભરતી આવે છે. જોનારને શાંતિ પ્રગટે છે, એના દર્શન કરનારને પણ શાંતિ પ્રગટે. એવી મુનિ દશા હોય છે. સર્વ ગુણોની અનંત ગુણ છે આત્મામાં, એના સર્વ ગુણોની યથાસંભવ એટલે જે જે ગુણ જેટલો વિકાસ થાય એટલી ભરતી એની આવે છે. આ ભરતી બહાર થી નહીં ભીતર થી આવે. સમુદ્રમાં બહાર થી ધરતી લાવી શકાતી નથી. કોઈ બહાર થી ભરતી લાવવાનો પ્રયાસ કરે તો સમુદ્રમાં ભરતી લાવી શકાતી નથી. કોઈ પ્રયાસ થી લાવી શકાતી નથી. તેમ કોઈ બહારના કૃત્રિમ સાધનથી, અરે કૃત્રિમ એવા રાગ ને વિકલ્પ થી, શુભરાગ થી આત્મામાં આનંદની ગુણની શાંતિની નિર્દોષતાની વિતરાગતાની વૃત્તિ ફરતી લાવી શકાતી. આ ફરતી બહારથી ને ભીતરથી એટલે અંદરથી આવે છે. પૂર્ણ ચૈતન્ય ચંદ્ર ને સ્થિરતાપૂર્વક નિહાળતા, નિહાળતા એટલે અનુભવતા. જો આ બધીમાં ચર્ચા ચાલી હતી ને, આત્મા દેખાય કે ન દેખાય, દૌત યોગમાં આત્મા દેખાય કે ન દેખાય, અવલોકન ને નિહાળવું ને એવા શબ્દ વાપર્યા છે. આ બોલમાં બેનસિંહની ભાષા એવી આવે છે કે એને અવલોકે છે, એને એ નિહાળે છે. નિહાળવું એટલે જોવું, જોવાય નહીં, અંદર દેખાય નહીં, અનુભવ થાય પણ દેખાય નહીં. આત્મા જણાય નહીં, દેખાય નહીં એટલે જણાય નહીં, અનુભવ થાય પણ જણાય નહીં. જાણવું ન થાય ને અનુભવવું થાય. અહીંયા કહે છે કે પૂર્ણ ચૈતન્ય ચંદ્ર ને સ્થિરતાપૂર્વક નિહાળતા, અંદર સ્થિર થઈ જતા, શુદ્ધ ઉપયોગથી અંદરમાં સ્થિર થતા, અંદરથી ચેતના ઉછળે છે, શક્તિ ઉછળે છે અંદર, એવો એક આત્માનો સ્વભાવ છે કે અંદર એકાગ્રતા થતા અંદરની શક્તિ ઉછાળો મારે છે. જેટલો બહાર ખેંચાય એટલી એની શક્તિ ઘટે છે, જેટલો અંદર ઉતરે એટલે એની શક્તિ વધે છે. બસ આવો નિયમ છે આત્માના સંબંધમાં. આ નિયમ છે કે જેટલો સ્વરૂપમાં સ્થિર થાય એટલી શક્તિ અંદરમાં ઉછળે છે. દેખાય નહીં પણ આ થોડી અંતરદ્રષ્ટિ કેળવીને એને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરિસ્થિતિ એવી છે કે સોનું પણ મેળવવું હોય તો સુવર્ણ પથ્થરને ઓળખવા પડે છે. સીધું સોનું જે બજારમાં આવ્યું છે એ ભૂમાં એવું સોનું નહોતું. બજારમાં જે રિફાઇનરીમાંથી રિફાઇન થઈને આવ્યું છે એવું સોનું ભૂમાં ખાણમાં હોતું નથી. ખાણમાં ખાણમાંથી લગડ્યું નથી નીકળતું, એ તો માટીમાં એ સોનું હોય છે. એ મિશ્રિત દશામાં જે સોનાને ઓળખે છે તે સોનાને પ્રાપ્ત કરે છે. એમ સર્વ સંસારી જીવોને રાગવાળી દશા છે. જ્ઞાન ને રાગ મિશ્રિત ભેળા છે, એમાંથી જ્ઞાન સ્વભાવી આત્માને જુદો ઓળખવો એ રાગ સહિતની દશામાં જ એ કાર્ય કરવું પડે છે. એમાં બી અનિવાર્ય પરિસ્થિતિ છે, બીજી કોઈ એમાં પરિસ્થિતિ નથી. કોઈ એમ કે અમે શું કરીએ, અમે ક્યાં મહાત્મા સાધુ થઈ ગયા છે, અમને કેમ ખબર પડે એમ નથી. જેને ખબર પડી છે એને પ્રથમ રાગવાળી દશામાં જ ઓળખાણ થઈ છે એવી અંતરદૃષ્ટિ કેળવવી જોઈએ. અને એ કેમ કેળવાય, જેને કેળવી છે એનો પરિચય કરવો પડે છે. એ વગર સિદ્ધિ અનાદિની અણપ્રાપ્ત દશા સિદ્ધિ એવી રીતે મળતી. અહિયાં તો મુનિ દેખા નો વિષય લીધો છે કે પૂર્ણ ચૈતન્ય ચંદ્ર ને સ્થિરતા પૂર્વક નિહાળતા એટલે અંતરમાં પરિપૂર્ણ ચૈતન્યમાં ઉપયોગ સ્થિર થતા ધ્યાનમાં અંદરથી ચેતના ઉછળે છે, અંદરથી ચૈતન્ય શક્તિ છે ઉછાળો મારે છે, વિકાસ થાય છે એનો. ચેતના ઉછળે છે એટલે જ્ઞાન ઉછળે છે, ચારિત્ર ઉછળે છે. બારમાં જે ત્યાગરૂપ ચારિત્ર છે એ ચારિત્ર ની એને અહીંયા વાત કરી. એ ચારિત્ર તો આનાથી કહેવાય છે, આવું સ્વરૂપ સ્થિરતાનું ચારિત્ર પ્રગટે એના બાહ્ય ત્યાગ ને વ્યવહાર ચારિત્ર નું નામ મળે છે. નહી તો વ્યવહાર ચરિત્ર ચારિત્ર નામનું નામ પણ એને પ્રાપ્ત થઈ શકતું નથી. એ તો અંદરના ચારિત્રની કૃપાને મહેરબાની છે કે જેના સદભાવમાં બાહ્ય ચારિત્રને ચારિત્રનું નામ મળે છે, નહીતર તો એને નામ પણ મળી શકે. હા, ઉછળે છે ઉછળે છે ઉછળે છે. એ ગુરુદેવની શૈલી બહુ જોરથી બહાર આવી છે. આમ તો મૂળમાં અમૃતચંદ્ર આચાર્યજીએ પ્રયોગ કર્યો છે, શક્તિઓને ઉછળવાનો શબ્દ પ્રયોગ છે એમનો. અંતરાનુભવથી ગુરુદેવે એ વિષયને એ પ્રકરણના વ્યાખ્યાનો કરતા બહુ સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યો છે, ઘણો સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યો છે. એમાં એ મુદ્દો છે, કથનનો મૂળ જે પોઈન્ટ છે એટલો છે કે જે જ્ઞાનમાં સુસ્પષ્ટપણે વિસ્પષ્ટપણે પ્રત્યક્ષ આત્માનું ગ્રહણ થાય છે ત્યાં જે શક્તિ સામર્થ્યપણે રહેતી હતી એ પરિણમે છે એમ કહેવાને બદલે ઉછળે છે એમ કહે છે. એનું જોર બતાવે છે, પાણીનો તરંગ શાંતપણે વહે છે એમને પણ ઉછાળો મારીને એ તરંગ આવે છે પર્યાયનો એમ કહેવું. એટલે એનું બળ લેવું છે, જોર લેવું છે. જે નિર્દોષ દશા છે સ્વરૂપના સામર્થ્યના અવલંબને અંતર અવલંબને ઉત્પન્ન થયેલી જે શાંત દશા છે એ છે શાંત દશા. પણ એમાં એક શાંતિનો પણ ઉછાળો છે એવું એમાં બતાવ્યું. શાંતિમાં શાંતતા દેખાય ને ઉછાળો કેમ દેખાય? તો એનું એ રૂપ બતાવ્યું છે. શાંતિ નું પણ આ એક રૂપ છે એમ કે છે, કે જેમાં શાંતિ પણ ઉછળીને આવે છે. ભલે શાંતિ છે તો પણ એ ઉછળીને અંદર થી આવે છે, શાંત સ્વભાવમાં છે. એવી શાંતિ નું બળ છે જેને લઈને અશાંતિના નિમિત્તો ભજવા છતાં અશાંતિ થઈ શકતી, એ શાંતિ નું બળ છે. અહીંયા પણ એ બધામાં ઉછળે છે, ઉછળે છે કે અંદરથી ચેતના ઉછળે છે, જ્ઞાનનો ઉછાળો આવે છે, અંદરથી સ્વરૂપ સ્થિરતાનો પણ ઉછાળો આવે છે. એ સ્થિરતાને ફેરવીને અસ્થિરતા કરવા જગતમાં કોઈનું સામર્થ્ય નથી એમ કે છે. અંદરથી સુખ ઉછળે છે, કોઈ બાહ્ય સુખના સાધન મુનિ દિશામાં નહીં દેખાવા છતાં, નહીં હોવા છતાં અંદરથી સુખ ઉછળે છે. તે જેવું સુખ ઇન્દ્ર નરેન્દ્રને પણ હતું, જગતના કોઈ પ્રાણીને કોઈ વિષયમાં સુખ ન થાય, અથવા જગતના કોઈ કહેવાતા સુખ સાથે જેની સરખામણી ન કરી શકતા હોય, કેમ કે બધા દુઃખના પર્યાયો છે. કહેવાતા સુખ તે બધા દુઃખના પર્યાયો છે. એવું સુખ અંદરથી મુનિ દશામાં ઉછળે છે, ઉછાળા મારતું સુખ બહાર આવે છે એમ નથી. આનંદ છે, આનંદ નો ઉછાળો આવે છે. ભરતી લીધી ને આનંદ ની ભરતી આવે છે, સમુદ્ર માંથી જેમ આનંદ ની ભરતી આવે છે, એમ અંદર માં મુનિ દશા ને શાંત દશા ની ભરતી આવે છે. બળબળતા ઉનાળામાં જંગલ ની અંદર શાંતિ ના ફુવારા નીચે બેઠા છે એમ છે. જેમ કોઈ ઉનાળામાં ઠંડા પાણીનો ફુવારો છાંટે ને એને સાતા થાય, હા એમ કરે કે છે કે એ તો હજી દુઃખનો પર્યાય છે. તારી કલ્પના થવી મુશ્કેલ છે કે આ સુખ કેવું. જે સુખ તને તેની ગંધ આવી નથી જગતના જીવને, એનું અનુમાન કરવું એને મુશ્કેલ છે. એવું અંદરનું સુખ મુનિ દિશામાં ઉછળી ઉછળીને આવે છે. અંદરથી વીરીનામ પુરુષાર્થ ઉછળે છે, એટલો પુરુષાર્થનો બંબો ફાટ્યો હોય એવો પુરુષાર્થ કેવો જ્ઞાન લીધું કે લેશે. એવી અંદરમાંથી સ્વરૂપની પર્યાય રચવાનું જેનું સામર્થ્ય છે, પુરુષાર્થની આ વ્યાખ્યા કરી છે. સ્વરૂપ રચના કરે તે આત્મવીર્ય, પર્યાયમાં અનંત ગુણોના સ્વરૂપનું સ્વરૂપરૂપ અવસ્થાની રચના થાય, વ્યવસ્થા થાય, વ્યવસ્થિત અવસ્થા થાય એને પુરુષાર્થ કહીએ. એવું અંદરથી પુરુષાર્થ ગુણ પણ ઉછળે છે. આવું બધું અનંત ગુણ ઉછળે છે, બધું ઉછળે છે એટલે અનંત ગુણ ઉછળે છે. આખો આત્મા ઉછળીને બહાર આવે છે. કેટલો મહિમા લીધો છે, મુનિ ભક્તિ છે. આ લોકો આક્ષેપ કરે છે ને, સોનગઢ વાળા મુનિ ભક્તિ માં માનતા, મુનિને માનતા નથી. અમે તો બધા મુનિ ભક્તો છીએ, એને પાછા ફરવું પડે એમ છે. આવી મુનિ ભક્તિ ની અમને ખબર પણ હતી, આનું નામ મુનિ ભક્તિ. ધન્ય મુનિ દશા, આવી જે મુનિ દશા છે એ ધન્ય છે, આદરણીય છે, વંદનીય છે અને પૂજનીય છે. એ રીતે અહીંયા મુનિ દશાને બહુમાનથી વર્ણન કરવામાં આવ્યું.